ఓం ఓం నమోస్తు 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 నమో ఓరియంతాణం నమో సిద్ధాణం నమో వైర్యాణం నమో వజ్రాయణం నమో లోయే సహస్రావణం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమ గణి మంగళం కుందకుందార్యోజన్ ధర్మోస్తు మంగళం సర్వమంగళ మంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జయనం జతు శాసనం. నమః సమయ సారాయ శ్వానుభత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతర్చితే.
પર્યાય એને દ્રવ્ય અડતું નથી, દ્રવ્ય કરતું નથી, દ્રવ્યને એને એકદમ અત્યંત ભાવથી વેવર છે, સમજી ગયા? સર્વથા ભિન્ન ભિન્ન બેસર છે એમ માન્યું એને. એટલે નિરપેક્ષ ની સાથે સાપેક્ષ નું જ્ઞાન હોય તો નિરપેક્ષ સાચું છે, નકર નિરપેક્ષ એકાંત થઈ જાય છે. નિરપેક્ષ તો કીએ છે, પર્યાય ને સત તો કીએ જૈન દર્શન, નિરપેક્ષ પણ કીએ છે. પૂર્વક એકાંત છે જૈન દર્શન. નિરપેક્ષ છે એ પણ અપેક્ષા સાપેક્ષ ની અપેક્ષા રાખે છે એવું નિરપેક્ષ છે, સાપેક્ષ ની અપેક્ષા રાખે એવું નિરપેક્ષ છે. એને પોતાને જ આત્મા માની લીધો, પર્યાય ને ક્ષણિક ને એમ આત્મા ની અવસ્થા છે એ આત્મા ભૂલી ગયો, ક્ષણિકવાદી છે ને. આ અવસ્થા કોની છે કે અવસ્થા કોની હોય, અવસ્થા પોતે આત્મા છે જેમ કે છે, એમ નથી કે આ ભૂલ થઈ ગઈ. આ બધા 63 દીકરા કોઈને કઈ કોઈને કઈ પકડ્યું, હાથી નો દાખલો નથી આવતો, હાથી નો કોઈ સુંડ પકડી દે, પ્રમાણ જ્ઞાન માં ક્ષણિકવાદી કરતા વક્તાઓ ભેદ માને છે, અર્થાત પેલી ક્ષણે જે આત્મા હતો તે બીજી ક્ષણે નથી એમ માને છે. આચાર્ય દેવ કહે છે કે અમે તેને શું સમજાવીએ, અમે નહીં સમજાવી શકે, પણ આ ચૈતન્ય તેનું અજ્ઞાન દૂર કરશે. એવું જવાબ હું તો આ વાંચીને ખુશ થયો હતો, આ વાંચીને ખુશ થઈ ગયો. એનો આત્મા જ એને ઠેકાણે લાવશે, એટલે બીજાના ઉપદેશ થી એ પામવાનો નથી એમ કે છે. દેશના લબ્ધિ થી કોઈ નહીં પામે, આત્માથી પામે ત્યારે દેશના લબ્ધિ નિમિત્ત કહેવાય. તો આ વકીલ એવો ગુરુ છો, કેવો જવાબ આપ્યો
છે,
એનું આત્મા ઠેકાણે લાવશે. અજ્ઞાન દૂર કરશે, બોલો. અજ્ઞાન ને દૂર કોણ કરશે? એનો આત્મા જ કરશે. પણ અજ્ઞાન દૂર થયું તો આત્માથી, જ્ઞાતા પણ હું છું એ બાયું ને, એટલે કરતા બધું છૂટી ગઈ ને. કરતા બધી કોને છોડી? છોડાવી, આત્માએ છોડાવી. આ ચૈત્ય રીતે નું અજ્ઞાન દૂર કરશે કે જે ચૈત્ય અનુભવ ગોચર નિત્ય છે. અનુભવ ગોચર નિત્ય છે એને ખ્યાલ આવશે ત્યારે ક્ષણિકવાદી નો ભ્રમ ઉઠી જશે. પેલી ક્ષણે જે આત્મા હતો તે જ બીજી ક્ષણે કહે છે કે હું પેલા હતો તે જ છું. આવું સ્મરણ પૂર્વક પ્રતિભી જ્ઞાન આત્માની નિત્યતા બતાવે છે. ન્યાયકો ન્યાયકો કે જે પેલા હતો તે જ છું, આવું સ્મરણ પૂર્વક પ્રતિબિજ્ઞાન આત્માની નિત્યતા બતાવે છે. એમ કે ગુરુદેવ કહેતા હતા કે આ જે પૂર્વ હતો એ જ આ જીવ છે. કેમ કે પૂર્વે એનાથી ક્ષણિક અભેદ હતો, જેથી પણ અભેદ હતો, અને વર્તમાન ઉત્પાદથી પણ વર્તમાન અભેદ છે. એટલે આ જીવ છે જે પેલો જોયો હતો તે દાખલો આપતા હતા ને ઋષભદેવ ભગવાન નામે. કેટલા એના માટે માનતા એને આ દાખલો આપતા.
બીજું
આત્મા ઉપજે, ત્રીજો આત્મા ઉપજે. આત્મા ઉપજે ને આત્મા નાશ પામે, મર્યાદા ઉપજે ને આત્મા ટકે એમ નહીં. અત્યારે માનતા નથી
અહીં
બહુમતી કહે છે કે હવે બહુમતી દલીલ કરે છે જે પેલી ક્ષણે હતો તે જ હું બીજી ક્ષણે છું એવું માનવું તે તો અનાદિ અવિદ્યાથી ભ્રમ છે. દરેક ની પાસે દલીલ તો હોય ને. આપો મોટા ધર્મ ચલાવતા હોય, ધર્મગુરુ એના ધર્મ ચલાવતા હોય, હજારો શિષ્યો હોય, એટલે એની પાસે તર્ક હોય. તો અનાદિ અવિદ્યાથી ભ્રમ છે એ ભ્રમ મટે ત્યારે તત્વ સ્થિત થાય. હું ક્ષણિક છું એમ માનશો તો ભ્રમણ જશે. સમસ્ત ક્લેશ મટે તેનો ઉત્તર આપવામાં આવે છે. સાંભળ હે બૌદ્ધ, તું આ જે દલીલ કરે છે તે આખી દલીલ કરનાર એક જ આત્મા છે કે અનેક આત્માઓ છે? સરળ તું દલીલ કરી રહ્યો છો તો એ આત્મા એક જ છે કે બીજો બીજો આત્મા છે? એમ અહીંથી પકડો એને, દલીલ કરનાર એક છે તો નિત્ય થઈ જાય, અને દલીલ કરનાર આત્મા જુદો હોય તો દલીલ રે નહીં.
દલીલ
દલીલ ક્યાં રહીએ? આજે દલીલ કરે છે તે આખી દલીલ કરનાર એક જ આત્મા છે કે અનેક આત્માઓ છે? વળી તારી આખી દલીલ એક જ આત્મા સાંભળે છે એમ માનીને તું દલીલ કરે છે કે આખી દલીલ પૂરી થતા સુધીમાં અનેક આત્માઓ પલટાઈ જાય છે એમ માનીને દલીલ કરે છે સંભળાવનારને? બે બાજુથી લીધો. જો અનેક આત્માઓ પલટાઈ જતા હોય તો તારી આખી દલીલ તો કોઈ આત્મા સાંભળતો નથી, તો પછી દલીલ કરવાનું પ્રયોજન શું? આમ અનેક રીતે વિચારી જોતા તને જણાશે કે આત્માને ક્ષણિક માનીને પ્રતિભી જ્ઞાનને ભ્રમ કહી દેવો તે યથાર્થ નથી. ભ્રમ કહે છે ને આ નીચે છે. જો એમ કહેવામાં આવે કે આત્મા તો નાશ પામે છે પણ તે સંસ્કાર મુક્ત જાય છે એમ કહે છે તો તે પણ યથાર્થ નથી. આત્મા નાશ પામે તો આધાર વિના સંસ્કાર કેમ રહી શકે? એકના સંસ્કાર બીજામાં ક્યાંથી આવે? એ તો બેવો સંસ્કાર નહીં કે મરી ગયો, ખતમ હો ગયા. વળી કદાચ એક આત્મા સંસ્કાર મુકતો જાય તો પણ તે આત્માના સંસ્કાર બીજા આત્મામાં બેસી જાય એવો નિયમ ન્યાય સંગત નથી. આમ અનેક રીતે વિચારી જોતા તને જણાશે કે આત્માને ક્ષણિક માનીને પ્રતિવિજ્ઞાનને ભ્રમ કહી દેવો તે યથાર્થ. માટે એમ સમજવું કે આત્માને એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય માનવું તે બને ભ્રમ છે. સાંખ્ય મત એકાંતે નિત્ય, આ એકાંતે અનિત્ય બે જુદા મતો. બે વસ્તુ સ્વરૂપ નથી. અમે જૈનો કથનચિત નિત્યાનિત્ય આત્મક વસ્તુ સ્વરૂપ કહીએ છીએ તે જ સત્ય છે. નિત્યાનિત્ય સંતોષ સામાન્ય અને વિશેષ પાસે નિત્યાનિત્ય અરિક્ષણિકવાદીને યુક્તિ વડે નિષેધતું આગળની ગાથાઓની સૂચના કાર્ય કહે છે. બોલો શું? પ્રત્યાંશોના અર્થાત પર્યાયોના ભેદને લીધે પ્રતિમાન અર્થાત દ્રવ્ય અત્યંત સર્વથા નાશ પામે છે એવી કલ્પના દ્વારા અન્ય કરે છે અને અન્ય ભોગવે છે એવો એક ન પ્રકાર. અન્ય કરે છે અને અન્ય ભોગવે છે એમ જૈન મતે કહે છે, અને જે કરે છે તે જ ભોગવે છે એમ જૈન મત કહે છે. બે માર્ગ પર્યાય અપેક્ષા એ અન્ય કરે છે અન્ય ભોગવે છે. પુરુષ પર્યાય કરી શુભા દેવગતિમાં ગયો અન્ય પર્યાય કરી અન્ય પર્યાય ભોગવે છે, અને તે જ કરે છે તે જ ભોગવે છે. જે અહીંયા કરનારો છે તેનો તે આત્મા ક્યાં છે? તો તે જ ભોગતા ભોગતા એ કરતા એ ને ભોગતા એ અને કરતા બીજો ને ભોગતા નો એ બે વાત થતી યાદ વાત એમાં એકાંત કરે છે એ મોન થાય. એનું કારણ છે કે એક પડખો પકડી લઈએ
છીએ
જૈન દર્શન. એક પડખો અન્ય કરે છે અને ભોગવે છે એમ આપણે કહ્યું પર્યાય અપેક્ષા એ પકડી લીધું. પણ નિત્ય એમાં જે પર્યાયમાં જે પર્યાયમાં આત્મા તો એક પર્યાયમાં છે. આત્મા કેમ બિલ્ડો એનો એ છે. માટે જે કરે છે તેનો તે ભોગવે છે એમ કીધું. દ્રવી ભાવો ક્ષણે ક્ષણે નાશ પામતી હોવાથી બૌદ્ધ મતિ એમ માને છે કે દ્રવ્ય સર્વથા નાશ પામે, પર્યાય નાશ થયો તો દ્રવ્યનો નાશ થયો માને છે. આવી એકાંત માન્યતા મિથ્યા છે. જો અવસ્થા વાણ પદાર્થનો નાશ થાય તો અવસ્થા કોના આશરે થાય? એ રીતે બંનેના નાશનો પ્રસંગ આવવાથી દુનિયાનો પ્રસંગ આવે છે. માટે પર્યાય નાશ પામે તો દ્રવ્ય નાશ નથી પામે. સોનાનો ઘાટ નાશ પામે કઈ સોનું નાશ ન પામે. હવે ગાથાઓમાં અનેકાંતને પ્રગટ કરીને ક્ષણિક વાત સ્પષ્ટ રીતે થઈ છે. અનેકાંત દ્વારા ક્ષણિક વાતનો પર્યાસ કરે છે. આખી ગાથાઓ બધું છે. ગાથા બહુ
અનેકાંત છે.
જે કરે છે તેજ ભોગવે છે કથમચી તે વાત સાચી છે, અને જે કરે છે તે ભોગવતો પણ નથી એ વાત પણ સાચી છે. એમ એક પર્યાય અપેક્ષા ને એક દ્રવ્ય આમ અનેકાંત હોવા છતાં, આવું અનેકાંત હોવા છતાં જે પર્યાય તે ક્ષણે વર્તે છે તેને જ પરમાર્થ સત્ય પણ હોવાથી તે જ વસ્તુ છે એમ વસ્તુના અંશમાં વસ્તુપણાનો અભ્યાસ કરીને એક સમયની પર્યાયમાં આખી વસ્તુ આવી ગઈ એમ અભ્યાસ કરીને માનીને શુદ્ધ નયના લોભથી લ્યો રુજુ સૂત્ર નયના એકાંતમાં રહીને, કેમ કે રુજુ સૂત્ર નય છે ને એ પર્યાયનો વિષય કરે છે વર્તમાનને, અને એ શુદ્ધરે થઈ ગઈ અમારી શુદ્ધિનો લોભ. આપણે કઈ શુદ્ધિનો વિષય ચીકાડી રહ્યો છે કે ના, એ શુદ્ધિનો વિષય છે પર્યાય એમ કે છે. શુદ્ધનયના લોભ થયો, શુદ્ધનય નથી એનો લોભ થયો છે. રુજુ સૂત્ર નયના એકાંતમાં રહીને જે એમ દેખે છે માને છે કે જે કરે છે તે જ નથી ભોગવતો, બીજો કરે છે અને બીજો ભોગવે છે, તે જીવ વિચાર દ્રષ્ટિ દેખો માનવો. જે કરે છે તે જ નથી ભોગવતો, બીજો કરે છે અને બીજો ભોગવે છે, તે જીવ વિચાર દ્રષ્ટિ જાણવો. પર્યાય એટલે પર્યાય જ કે નહીં તો પર્યાય તો ના જ થાય છે. આ પર્યાય કરે ને બીજી પર્યાય ભોગવે એમાં માનતો નથી, જે પર્યાય કરે એ ભોગવી લે. એ વસ્તુના અંશમાં વસ્તુપણાનો અભ્યાસ કરીને માનીને શુદ્ધને લોભથી રુજુ સૂત્રના એકાંતમાં રહીને જે એમ દેખે માને છે કે જે કરે છે એ જ નથી ભોગવતો, બીજો કરે છે અને બીજો ભોગવે છે, તે જ વિચાર માનો. કારણ કે વૃત્યાંશોનું પર્યાયોનું ક્ષણિક પણ હોવા છતાં વર્તમાન પર્યાય જે ચૈતન્ય ચમત્કાર આત્મા તે તો ત્રંકોત્કીર્ણ નિત્ય અંતરંગમાં પ્રતિભાસે છે. પર્યાયનું ક્ષણિક પણ હોવા છતાં તેનું નિત્ય પણ છે, એ પર્યાયના ક્ષણિકને આત્મા માને છે, નિત્યનું ડાયન એટલે વિચાર કલ્પના ન કરવી, કલ્પના ખોટી છે મૂકી દેવા. આ મારી આપણે એને જીતી શકીએ એટલું એનું જ્ઞાન નથી શાસ્ત્ર, એટલે મને અભ્યાસ કરતો મારું મને લાગતું. આપણે ખોટો ધર્મ છે એમ પાકું થઈ ગયું, સર્વજ્ઞ ભક્તિ બાર જેટલા ધર્મ છે. હવે એ ધર્મની આપણે ચિંતા કરીને શું માને છે અને એનું ખંડન બંડન કરવા માટે આપણે બુદ્ધિને રોકવી, મને તો જરાય બિલકુલ. આચાર્ય કહે છે કે ખોટો છે એવું સમજવાની પણ વૃત્તિ ન થાય, એને ખોટો ઠરાવવા માટે હું તમને રોકું. ખોટો છે, કેમ ખોટો છે? જન્મથી કેમ જુદો પડે? કઈ નઈ, આપણું કામ છે મફતમાં બુદ્ધિ રોકવી. બરાબર છે. એક વાર નમનીય શ્રદ્ધા સર્વજ્ઞ પરમાત્મા ઉપર જૈન દર્શન ઉપર થઈ ગયા શીખ જાવ. આપણી પાસે ટાઈમ સરતા એ કેવા છું કે ખોટું આમ પ્રસિદ્ધ છે સર્વજ્ઞ ભગવાન થી વિરુદ્ધ પછી ક્યાં પ્રશ્ન છે. બાબા વસ્તુનો સ્વભાવ જીનવાણીમાં લ્યો આ સરસ છે એ ગમે છે ને આપણે બેઠું છે ને અનુભવથી સ્થિત છે એ વાત. વસ્તુનો સ્વભાવ જીનવાણીમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ કયો છે માટે શ્યાદ વાતથી એવો અનેકાંત સ્થિત થાય છે કે પર્યાય અપેક્ષા તો વસ્તુ ક્ષણિક છે અને દ્રવ્ય અપેક્ષા એ નિશ્ચિત છે. આ શ્યાદ વાત છે. જીવ પણ વસ્તુ હોવાથી જીવ પણ વસ્તુ હોવાથી દેવ પર્યાય છે તેથી પર્યાય દ્રષ્ટિએ જોવામાં આવે તો કાર્યને કરે છે એક પર્યાય જો આવ્યું અને ભોગવે છે અન્ય પર્યાય. પર્યાય અપેક્ષાએ જુઓ તો મનુષ્ય પર્યાય કરે છે અને દેવ પર્યાય ભોગવે છે. જેમ કે મનુષ્ય પર્યાય છૂટાછૂટ કર્મ કર્યા અને તેનું પણ દેવ પર્યાય ભોગવું આમાં જ છે. આમાં જ છે આવી જાય. આજે નતું વાંચવા કઈ પહેલા તો આવી ગયો વાંચવા. દ્રવ્ય દ્રષ્ટિએ જોવામાં આવે તો જે કરે છે તે જ ભોગવે છે. જેમ કે મનુપર્યાયમાં જે દ્રવ્ય જીવ દ્રવ્ય છૂટાછૂટ કર્મ કર્યા તે જીવ દ્રવ્ય દેવાદી પર્યાયમાં પોતે કરેલા કર્મનું ફળ ભોગવું. આ રીતે વસ્તુ સ્વરૂપ અનેકાંત રૂપ સિદ્ધ હોવાથી જે જીવ શુદ્ધ નહીંને સમજ્યા વિના શુદ્ધ નહીંના લોભથી વસ્તુના એક અંશને વર્તમાન કાળમાં વર્તતા પર્યાયને જ વસ્તુ માની ઋતુ શુદ્ધના વિષયનો એકાંત પકડી એમ માને છે કે જે કરે છે તે જ ભોગવતો નથી અન્ય ભોગવે છે અને જે ભોગવે છે તે જ કરતો નથી અન્ય કરે છે તે જીવ વિચાર છે અરંતના મતનો નથી. કારણ કે પર્યાયોનું ક્ષણિકપણ હોવા છતાં દ્રવ્યનું ચેતન ચમત્કાર તો અનુભવ નિત્ય છે. પ્રતિવિજ્ઞાનથી જણાય છે કે બાળક અવસ્થામાં જે હું હતો તે જ હું તરુણ અવસ્થામાં હતો અને તે જ હું વૃદ્ધ અવસ્થામાં છું. દાખલો આજ કે જે કદરતી અનુભવ વચ્ચે છે સસંવેદનમાં આવે છે અને જેને જીનવાણી પણ એવો ગાય છે તેને જે ન માને તે વિદ્યાદૃષ્ટિ છે એમ
સારો
આવે છે ને એક બે ત્રણ
પછી
કઈ દ્રવ્ય ચક્કર નથી
શુધર્જો સૂત્રે રસ
આત્માને સમસ્તપણે શુદ્ધ ઈચ્છનારા બીજા કોઈ અંધોએ આત્માને સમસ્તપણે શુદ્ધ ઈચ્છનારા બીજા કોઈ અંધોએ 42 જનોએ કાળની ઉપાધિના કારણે પણ આત્મામાં અધિક અશુદ્ધિ માનીને અતિવ્યાપ્તિને પામી શું કે છે કે જો આત્મા અનાદિ અનંત હોય તો કાળની ઉપાધિ આવી જાય તો અશુદ્ધ થઈ જશે. માટે એક કાળની ઉપાધિ અમે કાઢી નાખી, એક છબીનો પર્યાય છે આત્મા છે તો એ શુદ્ધ કહેવાય. અનાદિ અનંત આત્મા નથી તો કાળની ઉપાધિ લાવવું પડશે. અરે એનો સ્વભાવ છે અનાદિ અનંત, કાળની ઉપાધિ ક્યાં આવી? કાળની ઉપાધિના કારણે પણ આત્મામાં અધિક અશુદ્ધિ માનીને અતિવ્યાપ્તિને પામીને શુદ્ધ રુદ્રસૂત્ર નહીંમાં રત થયા થતા અનાદિ અનંત નહીં, એક સમયની પર્યાય બસ એ શુદ્ધ છે. ચૈતન્ય ક્ષણિક કલ્પીને આ આત્માને છોડી દીધો, નિત્ય ધ્રુવ પરમાત્મા જે હતો નાયકને છોડી દીધો. જેમ હાર માનો દોરો નહીં જોતા, કેવળ મોતીને જોનારાઓ હારને છોડી દે છે તેમ મોતીને જુએ છે અને હારને જોતો નથી. હાર દેખાતો સરળ છે ને, એટલે નિત્ય ન દેખાય. આ મોતી દોરાને આધારે રહેલું છે, ખબર પડે. દોરો છે તો મોતી છે, દોરો નથી તો મોતી એટલું અધર ન હોય. એ જ્યારે સાપેક્ષ સિદ્ધ કર્યું હોય ત્યારે સાપેક્ષ સિદ્ધ કરાય.
પણ વસ્તુની સિદ્ધિ છે ને,
વસ્તુની સિદ્ધિ છે,
એવી છે, એ
વસ્તુ છે, એ કલ્પના નથી. ત્યારે એકાંતે દેતક નથી, એકાંતે સાપેક નથી. પેલા
લખ્યું
પ્રમાણ અને અનેકાંત નહીં, અને એનું ફળ અનેકાંત. એ ત્રણ ત્રીજી તબક્કે અનુભવ થાય ત્યારે જેમ છે તેમ મને જ્ઞાન નિત્ય નિત્ય. આત્માને સમર્થપણે શુદ્ધ માનવાના ઈચ્છક એવા બૌદ્ધો વિચાર્યું કે આત્માને નિત્ય માનવામાં આવે તો આત્માને ગોટી અશુદ્ધતા આવશે અને તેથી અતિવ્યાપ્તિ દોષ આવશે. આ દોષ ના ભયથી જેઓએ શુદ્ધ રુદ્રસૂત્ર નહીં વિષય જે વર્તમાન સમય તેટલો જ માત્ર ક્ષણિક જ આત્માને ભયનો અને નિત્યાનિત્ય સ્વરૂપ આત્માને ન ભયનો. આમ આત્માને સર્વથા ક્ષણિક માનવાથી તેમને નિત્ય નિત્ય સ્વરૂપ દ્રવ્ય પર્યાય સ્વરૂપ સત્યાર્થ આત્માની પ્રાપ્તિ નથી. માત્ર ક્ષણિક પર્યાયમાં આત્માની પ્રાર્થના થઈ પર્યાય નક્કી થઈ ગયું, પરંતુ તે આત્મા સત્યાર્થ નથી. ભક્તિ ના હારમાં દોરામાં અનેક મોતી પરવેલા હોય છે. જે માણસ એ હાર નામની વસ્તુ છે મોતી તેમજ દોરા સહિત દેખતો નથી, માત્ર મોતીને જુએ છે, તે છૂટા છૂટા મોતીને ગ્રહણ કરે છે, હારને છોડી દે છે. અર્થાત તેને હારની પ્રાપ્તિ થતી છે. એવી રીતે જે જીવો આત્માના એક ચેતન ભાવને ગ્રહણ કરતા નથી અને સમય સમય વર્તમાન પરિણામ સ્વરૂપ પરિણામરૂપ ઉપયોગની પ્રવૃત્તિને દેખી આત્માને અનિત્ય કરી ઉમાયું તું અગુર અગુર પડી જાય, આનો ઉપયોગ કરો. પ્રવૃત્તિને દેખી આત્માને અનિત્ય કલ્પની ઋતુસૂત્રો વિષય જે વર્તમાન સમય માત્ર ક્ષણિક હોય તેટલો જ માત્ર આત્માને માટે અર્થાત મેં જુઓ આત્માને દ્રવ્યક્રિય સ્વરૂપ માનતા માત્ર ક્ષણિક પર્યાય છે. જો આત્માને સ્વરૂપ છે અર્થાત તેમને આત્માને પ્રાપ્તિ હવેના કાવ્યમાં આત્માનો અનુભવ કરવાનું કહે છે. અનુભવ કેમ થાય?